વારે વારે પ્રભુ રાઘવ લખનને એક એક મહેલો દેખાડતા જાય, એક એક અટારીઓ દેખાડતા જાય, જેને જોઈ જોઈ લખનને ઘણો આનંદ થાય છે. પણ કૈલાસપતિ કે ભવાની નગરને જોઈને, મહેલોને જોઈને, અટારીને જોઈ રામ લખનને જેટલો આનંદ થાય છે એના કરતા પણ નગરજનો એ રામ લખનને જ્યારે જોયા ત્યારે હજાર ગણો વિશેષ આનંદ થયો છે. અને રામ લખનને જોતાની સાથે હજારો લોકો પ્રભુના દર્શન કરવાને માટે આંખોના મીટ માર્યા વિના, મટકું માર્યા વિના અટારીઓ અગાશમાં ઉભા રહી ગયા છે. અનેક નાના મિત્રો પણ ત્યાં આવી ગયા છે. પ્રભુ રાઘવને એક એક વસ્તુ દેખાડવા લાગ્યા છે. દેખન નગર ભૂપસુત આયે સમાચાર પુરબાસી પાયે. આખા નગરમાં જ્યારે સમાચાર મળ્યા છે કે બે કોઈ યુવાનો યુવરાજો નગરની મુલાકાત નીકળ્યા છે, પણ અદભુત સ્વરૂપ છે, દર્શનીય સ્વરૂપ છે. અને આ સમાચાર મળતાની સાથે ધાયે ધામ કામ સબ ત્યાગી મન હું રંક નિધિ લૂંટન લાગી. બધાએ પોતપોતાના ઘર કામકાજ છોડી દઈ, ગમે તેવી પ્રવૃત્તિ હતી તોય પણ મૂકી દઈ, અને જાણે કે અઢળક ખજાનો લૂંટાતો હોય અને કંગાલ વ્યક્તિને લેવા માટે દોડે, એમ જાણે કે આખા નગરની જનતા પ્રભુ રામ લખનના દર્શન માટે ઉલટી છે. એ સ્વરૂપને જોઈ જોઈને બધાના હૃદયની અંદર આનંદ માતો નથી, વિવિધ પ્રકારની અટકળો કરવા લાગ્યા છે. પ્રભુ રામ અને લખનને જોતાની સાથે કલ્પના કર્યા કોણ હશે, અને એમાંથી કોઈ વળી ઓળખી પણ કાઢે છે. આ બંને દશરથના જાયા છે, આ બંને દશરથ મહારાજાના દીકરા છે. વિશ્વામિત્રની સાથેનો યજ્ઞ નિર્વિઘ્ન કરવા માટે આવ્યા હતા, તેથી અહલ્યાનો ઉદ્ધાર કરીને આપણા નગરમાં પધાર્યા છે. અને સાંભળો, કૌશલ્યા સુત સો સુખ ખાની, આ શ્યામ વર્ણના જે જણાય છે એ દશરથ નંદન કૌશલ્યા પુત્ર રામ છે, અને બીજા જે ગૌર વર્ણના જણાય છે એ સુમિત્રા નંદન લખન છે. નર નારીઓ પ્રભુ રાઘવ અને લખનને જોઈને બહુ આનંદ પામે છે. અને વાત યાદ રાખજો, ભગવાનને જોઈને રાજી થવાય ને તો જન્મનો સફળ, સમજાય? જગતના ચિત્રને જોઈને હૃદય જયારે રાજી થશે ત્યારે સમજવું ભેળવાય જવાનું, મરી જવાના. આપણે જગતના પદાર્થમાં મન લોભાય છે ત્યાં સુધી મોક્ષમાં વિઘ્ન છે. પ્રભુમાં મન જયારે લોભા મંડે પછી નિર્વિઘ્ન વ્યક્તિ થઈ જાય છે. આ કથા, આ સત્સંગ, આવા મહોત્સવ આ નિર્માણ કરવાનો હેતુ શું? જે તે પ્રકારે કરી અને મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એકાકાર બને, બસ પ્રભુના સ્વરૂપની અંદર મન રોકાય. અને ભગવાનમાં તો સહજ એવી સામર્થ્ય હોય છે, સહજ એવી સામર્થ્ય હોય, જે સામર્થ્યને જોતાની સાથે બલબલાના ચિત્તની વૃત્તિઓ ખેંચાઈ જાય છે, એને ઓળખાણ નથી આપવી પડતી. સૂર્ય જયારે પ્રગટ થાય ને ત્યારે એને કેવું નથી પડતું, પ્રગટ થયો છો, અંધારા તો હટી જાય, અંધકાર આપોઆપ હટે છે, અંતરમાં રહેલો અંધકાર હટે છે, અંધકારના પટળો હટી જાય છે, અને પ્રભુની પહેચાન સહજમાં થઈ જાય છે, બહુ સહજ થઈ જાય છે. ભગવાન શ્રી હરિ જ્યારે વન વિચરણમાં જગન્નાથપુરી અંદર પધાર્યા, ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે જ્યારે બેઠા હોય, બહુ પ્રસિદ્ધ પ્રસંગ હરિલીલા મૃતની અંદર વિહારીલાલજી મહારાજ લખ્યો છે. કેટલીક નારીઓ પનિહારીઓ પાણી ભરવા માટે આવી હોય, પણ પ્રભુને જ્યારે બેઠેલા જોયા, એ તો આંખો વેચીને બેઠા હતા, પણ નારીઓ એ સ્વરૂપને જોતાની સાથે પાગલ બની દોડતી નગરમાં આવી, નગરમાં આવીને કીધું છે ઘરના કામ પડતા મૂકો. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે એક મહાન કોઈ યોગી આવ્યા છે, ચિત્તની વૃત્તિને ખેંચે એવા યોગી આવ્યા છે. આ વિચાર કરીને હજારો નારીઓ હજારો પુરુષો ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે આવ્યા છે, પ્રભુના દર્શન કર્યા, અને દર્શન કરીને મનોમાં વિચાર કરવા લાગ્યા આ કોણ હશે.
દિશે મૂર્તિ મનોહરે ભારી, દિશે મૂર્તિ મનોહરે ભારી, દિશે મૂર્તિ મનોહરે ભારી, દિશે મૂર્તિ મનોહરે ભારી, જોવા અધિક મળે નરે નારી, જો
કોઈ કહે
ઘનશ્યામ ને લેખન ને જયારે જોયા, નરનારીઓ વિચારણા કરવા લાયક કોણ હશે? અદભુત સ્વરૂપ છે. કોઈ ક્યાં રાજકુમાર છે તો કે ના, રાજકુમાર ન હોય. રાજકુમાર માં પણ આવી સામર્થ્ય ઉત્તેજ ન હોય. લાગે છે કયાદુ પુત્ર હોય. કોઈ કહે છે ના, મારો હૃદય તો એમ કે ધ્રુવ હોય. કોઈ કે સાક્ષાત સૂર્યનારાયણ હશે. કોઈ તો વળી એમ કે ના, સાક્ષાત નારાયણ પધારે લાગે છે. એ સ્વરૂપમાં સહજ પ્રતાપ એવો હોય. વિલાસપતિ કહે છે, ભવાની, પ્રભુ રાઘવ ને જોતાની સાથે તમામ નરનારીઓના ચિત્ત પ્રભુના સ્વરૂપમાં ચોરાણા છે. સખીઓ પરસ્પર વાત કરે છે, આ બંને યુવરાજને જો જનક વિદેહી દેખી લે તો કામ થઈ જાય. આ શ્યામ વર્ણના રાઘવને જો વિદેહી દર્શન કરી લે તો પોતાનો સંકલ્પ એને પડતો મૂકીને પણ પોતાની નેમ છે ધનુષની દોરી ચડાવે અને મારી જાનકી પરણાવું, એ નામને પણ પડતી મૂકીને બસ આ શ્યામ સુંદર યુવરાજની સાથે પોતાની જાનકીને પરણાવી દે. જોયે તો બહુ સારું, મુલાકાત થઈ જાય તો બહુ સારું. ત્યારે બીજી સખી એમ કે, તમને ખબર નથી, વિદેહી એને ઓળખી ગયા છે. વિદેહી મુલાકાત પણ લઈ લીધી છે અને એ જ એને નગરમાં લાવ્યા છે. ત્રીજી સખી એમ કે છે, નગરમાં લાવ્યા છે પણ એનું પણ છોડતા નથી. હજુ ક્યાં જાહેરાત કરી કે મેં જે પ્રતિજ્ઞા કરી છે, ધનુષની દોરી ચડાવે અને મારી જાનકી પ્રણાવીશ, પણ એ પ્રતિજ્ઞાનું ત્યાગ કરીને હવે શ્યામ સુંદર યુવરાજને મારી કન્યા પ્રણાવીશ, ત્યાં જાહેરાત કરી. જનકજી બહુ ડાહ્યા, બહુ હોશિયાર છે પણ અમુક વાતમાં એ જડતા રાખે છે. સખી લાગે છે કે કદાચ આ પણને નહીં છોડાય, અને પણને જો નહીં છોડે તો શક્ય કેમ બનશે? કારણ કે શિવ ધનુષ તો મહાભયંકર છે અને આ શ્યામ સુંદર યુવરાજ તો બહુ કોમળ જણાય છે. ત્યારે ચોથી સખી એમ કે, તું ચિંતા કરમાં, આપણી જાનકી તો મહાન નસીબદાર છે અને આટલી મહાન ગુણિયલ જાનકી એને તો આવો જ વર મળે ને. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ બસ આપણી જાનકીને આ શ્યામ સુંદર યુવરાજ જ વર બની જાય, એ જ એને વર તરીકે મળે. વિવિધ પ્રકારની વાતો પરસ્પર કરી રહી છે અને કેટલીક જ્યારે નારીઓ ચિંતા વ્યક્ત કરે, ધનુષ નહીં તૂટે તો, કારણ કે આનું સ્વરૂપ નાનું છે એટલે ચિંતા થાય છે. બીજી સખી એમ કે, જોવામાં નાના લાગે છે પણ આનો પ્રભાવ બહુ મોટો છે. જેને ઋષિઓના યજ્ઞોનું સંરક્ષણ કરી હજારો અસુરોનો સંહાર કર્યો, અરે જેણે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, એ પ્રભુને માટે શિવ ધનુષની દોરી ચડાવી કઈ કઠણ કામ નથી લાગતું. આમ આખાય નગરની અંદર વાતોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બાજુ આખાય નગરની મુલાકાત લઈ, શિવ ધનુષની પણ મુલાકાત લઈ, મિત્રોને કહ્યું છે, મિત્રો હવે મને જવા દો કારણ કે ઘણું મોડું થયું છે, વળી ગુરુદેવ વડશે તો. આમ ગઈ અને મિત્રોને વળાવી રામલખન બંને ગુરુના આશ્રમમાં ફરીવાર પાછા આવ્યા છે. અને ગુરુના આશ્રમમાં જ્યારે પહોંચ્યા, ગુરુદેવ રાહ જોઈ રહ્યા હતા. બેટા રામ લખન, બાપ બહુ મોડું થયું. હા ગુરુજી, નગર જેટલું સરસ હતું અને લોકોની ભાવના એવી હતી, અમને ખસવા નહોતા દેતા. અમે તો ઘણો પ્રયાસ કરતા હતા વહેલો હોવાય જવાય, પરંતુ તેમ છતાં મોડું થયું. બોલતા નગરની ચર્ચા કરી છે અને કહ્યું છે, ગુરુજી નગર તો બહુ સરસ છે પરંતુ નગરની અંદર રહેનારા નર નારીઓ તો એથી પણ સરસ છે. નગરની અંદર રહેનારા તમામ નર નારીઓ એટલા બધાય, એટલા બધાય કોમળ અંગ વાળા છે, એટલા બધા પ્રેમીલા ભાવિક છે. બેટા રાઘવ, તમને નગર ગમ્યું? હા ગુરુજી. તમને અહીંના નરનારીઓ ગમ્યા? હા ગુરુજી. વિશ્વામિત્રજીના મનમાંથી ચોસેટ થઈ જાય, વાંધો નહીં આવે, કારણ કે સંબંધમાં બધું ગમવું જોઈએ. ખાલી કન્યા ગમે તો એનો પોસાય, ખાલી પુરુષ ગમે તો એનો પોસાય, એના સાસુ સસરા ગમવા જોઈએ, ઘર ગમવું જોઈએ. ઘણી ફેરી નથી કહેતા, મૂર્તિઓ સારો છે પણ ગરીબ બહુ છે એટલે નહીં મેળ પડે. મૂર્તિઓ સારો પણ એની માં જબરી વઢકણી છે માટે નહીં શક થાય. આજ વિશ્વામિત્રે જ્યારે જાણ્યું છે કે પ્રભુ રાઘવને નગરી ગમી છે, એના રયત ગમી છે, એટલે કહ્યું છે તો વાંધો નહીં આવે. વિશ્વામિત્રજીને ખૂબ આનંદ થયો છે અને કૈલાસપતિ કે ભવાની, ગુરુજીની સેવા કરતા કરતા ઘણો સમય ગયો. આખિર વિશ્વામિત્રજી કહ્યું છે, આપ હવે ઓઢાડો, પોતાના સૈન્યાશ્રમમાં જ્યારે ગયા છે ત્યારે લખને પ્રભુ રાઘવની પણ મોડી રાત્રિ સુધી સેવા કરી છે, પગચંપી કરી છે. આખિર બધા સૂતા છે, વહેલી સવારે બધા જાગ્યા. રામ લખન વહેલા જાગ્યા છે, સ્નાન કરી, નિત્ય વિધિ કરી, ગુરુ વિશ્વામિત્રજીને માટે સુંદર સ્નાન માટેની વ્યવસ્થા કરી આપી છે. ગુરુ વિશ્વામિત્રજી પણ સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી પૂજામાં બેસવાની તૈયારી કરતા હોય, પૂજામાં બેસતા જ્યારે હોય ત્યારે રામ લખનના મનમાં થયું, આપણે પુષ્પ જો લાવી આપીએ તો ગુરુની પૂજામાં કામ બહુ લાગે. ગુરુદેવ આપ જો પરમિશન આપતા હોવ તો અહીંયા બાજુમાં જ બગીચો બહુ સરસ છે, અમે ત્યાંથી પુષ્પ લઈ આવીએ, પૂજામાં કામ લાગશે. વિશ્વામિત્રને તો આવું જ જોતું હતું, વધારે વધારે કેમ જનકપુરીના યોગમાં રહે એવી જ ઈચ્છા હતી. તુરંત પરમિશન આપી છે, હા બેટા જાઓ, આપ જરૂર જાઓ. રામ લખન બંને પુષ્પ લેવા માટે ઉપડ્યા છે, બગીચાની અંદર આવ્યા છે. દ્વારપાલને પૂછ્યું છે, અમારે ગુરુની પૂજા માટે પુષ્પો જોઈએ છે, અમે પુષ્પો લઈએ? ભગવાન આ ભૂમંડળ ઉપર આવે ત્યારે એના ચરિત્રમાં સહજ ધર્મ સમાયેલો હોય, સહજ જ ધર્મ સમાયેલો હોય. ને તો અનંત કરોડો બ્રહ્માંડ નો એ માલિક છે, અનંત કરોડો બ્રહ્માંડ જ એના છે, એને પૂછવાનું કોને? પરંતુ આપને શીખડાયું, આપણને શીખડાયું કે કદી પણ માલિકની વસ્તુ પૂછ્યા વિના લેશો નહીં. અને ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષા પત્રમાં લખ્યા, ધર્મનું કાર્ય કરવું હોય તેમ છતાંય પણ સ્તેન કર્મના કર્તવ્ય, કદી પણ ચોરીનું કાર્ય ધર્મને અર્થે પણ કરશો નહીં, માલિકને પૂછ્યા વિના કાષ્ટ આદિ પણ લેશો નહીં. અને વાત સમજાય એવી, નહીતર ઘણી ફેરી આપણે શું વિચારી, આપણે આપણે માટે ક્યાં લઈ જવું? આપણે ઠાકોરજી મંદિર માટે હાર લઈ જાવ છે, માટે પુષ્પો ને ફૂલની વીણી લીધી, વાંધો નહીં. લારીમાંથી બે સફરજન લેતા જઈએ, આપણે તો મંદિરે દર્શન કરવા દઉં ત્યાં મૂકવા છે ને, સીધા ઉફાડી જઈએ. પણ શાસ્ત્ર ના કહે છે, ચોરીનું કર્મ લાગશે, યાદ રાખજો. ભલે તમે બે સફરજન લઈ ઠાકોરજીને આગળ અર્પણ કર્યા, પણ એનું ફળ ઠાકોરજી આપશે, પણ એના માલિકને મળશે, તમને તો ચોરીનો દોષ લાગશે. માલિકને પૂછ્યા વિના, ધણીને પૂછ્યા વિના કોઈ વસ્તુ સ્વીકાર્ય ન કરાય. ભગવાન રાઘવે માલીને માળીને પૂછ્યું છે, અમે આમાંથી થોડા પુષ્પો લઈએ? પ્રભુના સુમુખ મુખવારીમાંથી નીકળતા શબ્દો સાંભળતા માળીએ જરાક અધર જોવાન પ્રભુના સ્વરૂપને જોતા માળી પણ પાગલ બન્યો. ઓહો આખો માન પ્રભુના સ્વરૂપમાં એકાકાર બન્યું અને આજ જોડીને કહ્યું છે, અરે એક બે પાંચ દસ પચાસ પુષ્પો તો શું, આખો આજ બગીચો લૂંટાઈ દેવા માટે હું તૈયાર છું, આપણે જોઈએ એટલા પુષ્પો લઈ લો. રામ લખન ને આનંદ થયો, મનમાં એમ થયું જે નગરનો માળી આટલો બધો ડાહ્યો છે એને રિયત કેટલી બધી ડાહ્ય છે. અન ભક્તો, વડીલ વ્યક્તિની મહાનતા નીચેના સર્કલથી ઓળખાય છે, યાદ રાખજો. સંતાનને જોવાથી માત પિતાની મહાનતા પંકાય છે. જયારે સંતાનો નબળા હોય ને ત્યારે લોકો હોય એને જેની વિચારણા કરે અનુમાન બાંધે એના મા બાપના સંસ્કારમાં કઈ નહીં હોય. જેનું સંતાન દારૂ પીનારો હોય, અનેકવિધ કુટેવ વાળો હોય, ચોરી કરનારો હોય, વિભિચારને માર્ગે ચાલનારો હોય, ત્યારે ડાહ્યો પુરુષ વિચાર કરે ને માત પિતાના સંસ્કારમાં કઈ ફેર હશે. ફેર છે, મંદિરની અંદર દર્શન કરવા માટે આવી રહ્યા છે. જ સમજોગ ઉભો થયો. આ બાજુ પ્રભુ રાઘવ પુષ્પ લેવા માટે જ્યાં બગીચામાં પ્રવેશ કરે, તો બીજી બાજુ ભવાનીના દર્શન કાજ એ જ બગીચાની અંદર માં જાનકીનું આગમન થયું. એકલા નથી, સાથે ઘણી બધી સહેલીઓ સખીઓ પણ છે. મધુર ગીત ગાતા ગાતા બગીચાની અંદર પ્રવેશ કર્યો. એ ગીતનો ધ્વનિ પ્રભુ રાઘવના કાને અથડાયો. એ બાજુ દ્રષ્ટિ કરી માં જાનકીના ઉપર દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડી તો ખરી, પણ સ્થિર થઈ ગઈ. રાઘવ મનોમાં વિચાર કરવા લાગ્યા, કહો આમ કેમ? અમે રઘુકુલમાં જન્મેલ, અમારી દ્રષ્ટિ કદી પણ પર નારી પર પડે નહીં. એમ રઘુકુલ વંશી કદી પીઠ ન દેખાડે, રઘુવંશીને દ્વારે આવેલ કદી ભૂખ્યો પાછો ન જાય. પર નારીની સામે કદી કુદ્રષ્ટિ ન હોય, એને બદલે આજ મારી દ્રષ્ટિ અહીંથી પાછી કેમ નથી વળતી? રાઘવ વિચારમાં મગ્ન બન્યા છે, વીણી રહ્યા છે પુષ્પ, પણ મન આજ માં જાનકીમાં લાગ્યું છે. અને એ જ વખતે આ બાજુ સાહેલીઓ ગીત ગાતી ગાતી આવે છે. એક સાહેલી સુનંદા નામની, એની દ્રષ્ટિ પ્રભુ રાઘવ ઉપર પડી. અને રાઘવના ઉપર દ્રષ્ટિ પડતાની સાથે માં જાનકીનું કાંડું પકડ્યું. જાનકીજીનું કાંડું પકડી અને રાઘવના દર્શન કરાવતા કહ્યું છે, અરે સીતે દેખે હોય શ્યામ સુંદર યુવરાજ. અને જાનકીજીની દ્રષ્ટિ પ્રભુ રાઘવના ઉપર પડી. જાનકીજીની વૃત્તિ પણ લો ચુંબકમાં જેમ લોઢું ખેંચ્યા એમ ખેંચાઈ ગઈ છે. અને તુલસીદાસજી લખ્યું, પ્રભુ પણ અદ્ભુત શોભતા હતા.
ભાલતી લકસમ બિંદુ સુહાય શ્રવણ સુભગ ભૂષણ છબિ છાય.
જલેબીના ગુજરા જેવા કાન એમાં સુંદર સુંદર આભૂષણો પ્રભુએ ધારણ કરેલા છે. કાળા ભમર સુંદર વાળ માકડી પ્રકૃતિ છે. લાલ કમળની પાખડી સીવી પ્રભુની આંખડી છે. અદ્ભુત સ્વરૂપને જોતાની સાથે માં જાનકીજીનું ચિત્ત પણ પ્રભુના સ્વરૂપમાં એકાકાર બની ગયું. માં જાનકી પણ મનોમાં વિચાર કરવા લાગ્યા, મારા જીવનનો પહેલો પ્રસંગ, ગમે તેઓ સ્વરૂપવાન પુરુષ હોય તોય પણ મારું મન એક ક્ષણ વાર કોઈમાં સ્થિર ન થાય, એને બદલે આજે આ સ્વરૂપમાંથી વૃત્તિને પાછી વળવા મહેનત કરું, પાછી કેમ નથી વળતી? બહુ પ્રયાસ કર્યો, બહુ પ્રયાસ કર્યો, વૃત્તિ આજ પાછી વળવા તૈયાર નથી. માં જાનકીજી સાથે રહેલી સાહેલીઓની શરમથી મહાપ્રયાસે આંખને વીંચી છે, પણ આંખની પાપણરૂપી દરવાજાને બંધ કરતા કરતા પ્રભુની મૂર્તિને હૃદયમાં ઉતારી દીધી છે. મનમય વિચાર કરવા લાગ્યા, હે કૃપાનાથ, હે માં ભવાની, મારા પર મહેર એવી કરજે આ શ્યામ સુંદર યુવરાજ મારા પતિ બને, મારા હાથનું પાણી ગ્રહણ કરે. સંકલ્પ તો થયો, પણ વળતો વિચાર થયો કેમ કરીને શક્ય બનશે. પિતાજીએ ભીષણ પ્રતિજ્ઞા લીધી છે, શિવ ધનુષની દોરી જે ચડાવે યુવરાજ એને મારી કન્યા પ્રણામીશ. જાનકીજીને હૃદયમાં ચિંતા થવા માંડી છે, મનમાં વિચાર કરવા લાગ્યા, આ યુવરાજ મારા પતિ બને નું ઉપાય શું? તો વિચારને અંતે એક વિચાર સ્ફુર્યો, એક કામ કરું, માં ભવાની જો સહાય કરે ને તો આમાં સફળતા મળે. માં ભવાનીને પ્રાર્થના કરવા નિર્ધાર કરી સાહેલીઓ બધીને કહ્યું છે તેમ બાર ઉભા રહો, આજે મારે એકલાએ જઈને માં ભવાનીને પ્રાર્થના કરવી છે. આમ નિર્ધાર કરી સાહેલીઓને મંદિરની બહાર ઉભી રાખી માં જાનકીજી આજ ભવાનીજીને પ્રાર્થના કરવા એકલા જાય છે.
ગાઈ ભવાની ભવાઈ બહોરી મંદી ચરણ બોલે કર જોરી, ગાઈ ભવાની ચરણ બોલે કર જોરી, ગાઈ ભવાની
ભવાની ભવાની કર જોરી. એની પ્રાર્થના કરવા માટે જાનકી એકલાજી ગયા, બધાને બહાર ઉભા રાખ્યા, અંદર જઈને દરવાજા કર્યા બંધ. ભક્તો આમાંથી એક બહુ અદભુત વાત સમજ્યા જેવી છે, પ્રભુને પ્રાર્થના કરો તેવી કરો કોઈને ખબર પણ ન પડે, ભક્તિ કરો તો ગુપ્ત ભક્તિ કરો. આપણું કઈ વિચિત્ર છે, કોઈ ભાળે તો ભક્તિ કરીને મજા આવે, અને તો મજા ન આવે. બીજી વાત એ બતાવે જીવાના કાર્યની અંદર એ જ પૂર્ણતાને આરે ઉતરશે જે પ્રભુનો સહારો લેશે. જાનકીજી આજ પોતાની સામર્થ્ય પર નહીં, પણ માં ભવાનીની સામર્થ્ય પર જીવનને જીવવા માટે તૈયાર થયા છે. દરવાજો બંધ કરી આર્તનાદથી જાનકીજીએ પ્રાર્થનાનો પ્રારંભ કર્યો છે. હે માં, તારી કૃપા વિના આ શક્ય નહીં બને. જિંદગીમાં મેં કદી પણ તારી પાસે માંગ્યું નથી, જ્યારથી સમજણી થઈ ત્યારથી તારા દર્શન માટે નિત્ય નિત્ય આવું છું. મારે જેવો પહેલો પ્રસંગ છે, તારી પાસે માંગણી કઈ કરી રહી છું.
મોરે મનો રે થઈ જાન હુની કે બસે હું સદા ઉરે પૂરા સાબહી કે
માટે કૃપા કર તું મને પ્રભુનું મિલન થાય. અને ભક્તો યાદ રાખજો, દેવ કે દેવીને કોઈ શુદ્ધ ભાવથી જો ભજન કરે અને શુદ્ધ ભાવથી જો પ્રાર્થના કરે તો દેવ કે દેવી પ્રભુનું મિલન કરાવી આપે છે. ઇતિહાસમાં તમે નોંધ નાખશો, શાસ્ત્ર સામે દ્રષ્ટિ જયારે નાખશો ત્યારે વાતની હા પડશે. શ્રીમદ ભાગવત નો દસમા સ્કંદ બોલે, રુક્ષ્મણીજીને ભગવાન કૃષ્ણ ને વરવું હતું તો માં ભવાની ને પ્રાર્થના કરી તું મિલાપ કરાવી આપ. અરે દેવીવાળા મગનીરામ નો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. દાયવ દેશમાં જેનો જન્મ થયો હતો પણ 12 વર્ષની ઉંમરે મનમાં સંકલ્પ કર્યો આ દેહ કરીને ભગવાન મેળવવા, પ્રગટ ભગવાનને મેળવીને જંપીશ. પોતાના માત પિતાને એકને એક લાડકવાયા દીકરા હોવા છતાંય સંસાર છોડ્યો. અનેક સ્થાનોમાં ફરતા ફરતા બંગાળની અંદર પધાર્યા. એક માતાજીના પવિત્ર પૂજારી એના જોગમાં આવ્યા, માતાજીને રાજી કર્યા. શારદા દેવી હાજરો હાજુ બોલ, શું જોઈ બેટા તને? તું માગે આપું સંપત્તિ ભોગ વિલાસ, માં મને કાંઈ ન જોઈએ, મને ભગવાન જોઈએ, તું મને ભગવાનનો મેળાપ કરાવી આપ. શારદા દેવી વચન આપ્યું છે, એકને એક દિવસ હું તને ભગવાનનો ભેટો કરાવી આપીશ. બંગાળમાંથી પણ તે સ્થાનનો ત્યાગ કર્યો. પૂજારીએ ઘણી લાજલા આપી, અહીંયા તમે રોકાઈ જાઓ, મારી દીકરી પરણાવો. ના, હું જગતના વૈભવને માટે સંસાર છોડી નથી નીકળ્યો, મારે તો પ્રગટ ભગવાન જોઈએ છે. બંગાળનો પણ ત્યાગ કર્યો, પણ વચ્ચે કુસંગનો જોગ થઈ ગયો. ભક્ત પ્રસંગે બતાવે છે, ગમે તેટલો શ્રેષ્ઠ પુરુષ હોય તેમ છતાં પણ એને નબળો સંગ ન કરવો જોઈએ. નબળો સંગ મહાભયંકર છે, નબળો સંગ મહાભયંકર છે. અને સારો સંગ ઓછાને લાગે, નબળો તો બધાને લાગી જાય, એનો પાવર વધારે હોય છે. ભગવાનને ભેટવા માટે નીકળેલ એ મંગેરામની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ. અને પછી તામસી દેવ અને દેવીને આરાધના કરી અને મેલા મંત્રોની જાપ કરી મહાન સિદ્ધ સ્થિતિને પામ્યો. માર્ગ જ બીજો પકડી લીધો. પછી તો હજારો બેગધારીઓને ઝુકાવ્યા, શિષ્યો બનાવ્યા, અનેક મઠધારી મંડલેશ્વરને પોતાને શરણે લીધા, અનેક મોટા મોટા રાજ્યોને પર રોળી નાખ્યા છે. હજારો શિષ્યો પોતાના થયા, પોતાને આણ ચારે બાજુ પાથરી દીધી છે. અને મગનીરામ ફરતો ફરતો ગુજરાતની ધરતી પર આવ્યો. ગુજરાતની અંદર ભાવનગર નરેશને કહ્યું છે, મુજે 5000 રૂપિયા ચાહીએ ઓર પક્કા સીધા ચાહીએ. ભાવનગર નરેશના મોઢામાં તે શબ્દો નીકળ્યા છે, 5 નહીં 10 આપું, માગે એટલા સીધા આપું. પરંતુ એક વાર જીવન મુક્તા સ્વામિનારાયણ એની પાસેથી 5000 લઈ આવ્યા. અંત હોવા પુઆ હતો મગનીરામ ત્યાંથી આગળ વધ્યો. દ્વારકા પહોંચ્યો છે, દ્વારકા પણ એના એ સમાચાર મળ્યા, 5 ની 10 આપો, એક વાર સ્વામિનારાયણ ની પાસેથી 5 લઈ આવ્યો. ત્યાંથી આગળ વધ્યો, માંગરોળ આવ્યો. માંગરોળ ના રાજા વજ્રુદ્દીન ની પાસે જઈને કહ્યું છે, મુજે 5000 રૂપિયા ચાહીએ, પક્કા સીધા ચાહીએ. વજ્રુદ્દીન ના મોઢામાંથી પણ એ શબ્દો નીકળ્યા, 5 ની 10 આપું, અહીંયા જ અત્યારે સ્વામિનારાયણ અમારા પુરમાં પધાર્યા છે, એની પાસે એક વાર તું 5000 લઈ આવજા, પછી તું માગે આપો. અને ઉપરા ઉપર 3-3 જગ્યાએ જયારે થપાટ લાગી છે ત્યારે ક્રોધાય મન બનેલો મગનીરામ ભગવાન સ્વામિનારાયણ વિશાળ મોટી સભા ભરીને બેઠા ત્યાં છે. સભાની અંદર આવીને કહ્યું છે, આપ હો જીવન મુક્તા, આપ હો સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિ કહ્યું છે, હા મેં હું સ્વામિનારાયણ, ક્યા બાત હૈ, મુજે પક્કા સીધા ચાહીએ ઓર 5000 રૂપિયા ચાહીએ. ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે, હમ કિસી કો પક્કા સીધા તો દેતે હી નહીં, ઓર હમરે પાસ પૈસા તો હૈ હી નહીં. મગનીરામ ના મોઢામાં શબ્દો નીકળ્યા, આજ સુધી ના કહેનારો કોઈ મને મળ્યો નથી, અને સાંભળેલો સ્વામિનારાયણ, મને જો મન માંગ્યું સીધું નહીં મળે, અને 5000 રૂપિયા નહીં મળે, તમારી દશા આ થશે. બોલતા અડદને મંત્ર્યા, બાજુ વેલ લીલો ઘટા ઘોર વડલો એના પર ફેંક્યા. આન ફેંકતાની સાથે ભાડ 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 કરતા ઘડીના છઠ્ઠા ભાગમાં વડલો સુકાય બળીને ખાખ થઈ ગયો. આપકી ભી એ હાલત હોગી, ભગવાન સ્વામિનારાયણ ના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, મગનીરામ તારથી થાય. મગનીરામે બહુ પ્રયાસ કર્યો, બહુ અડદ મંત્રી મંત્રીને ફેંક્યા, કોઈ અસર નહીં થઈ. વધારે ક્રોધાયમાન બનેલો મગનીરામ પોતાના ઉતારા ઉપર ગયો છે. મધ્યરાત્રે શારદા દેવીની આરાધના કરી, શારદા દેવી પ્રગટ થયા છે. બોલ મગનીરામ, બાપ શું કામ છે? માતાજી, જિંદગીમાં કદમે હાલ સ્વીકારી, હાર સ્વીકારી નથી. હજારો મઠધારીઓ મંડલેશ્વરો, હજારો રાજાને ઝુકાવનારો હું આજ સ્વામિનારાયણની પાસે હારી રહ્યો છું. આખા સાગર ને તરીને આજુ ખાબોચિયામાં ડૂબી મરું છું, માટે મને એવી સામર્થ્ય આપો, સ્વામિનારાયણને મારો શિષ્ય બનાવો. શારદા દેવીના મોઢામાંથી મંદ હાસ્ય નીકળ્યું છે. મગ્નિરામ, તારી ભૂલ થાય છે. અત્યાર સુધી જે તેને હરાવ્યા, અત્યારે સુધી તે જે વિજય કર્યો, ખાબોચિયાને તે ઉલંગ્યા હતા, સાગર તો આજ ભટકાળો હતો. અન મગ્નિરામ સાંભળ, જેને માટે તે સંસાર છોડ્યો હતો અને જેને માટે તે વર્ષો સુધી મારી સાધના કરીને વર પ્રાપ્ત કર્યો હતો, એકવાર આપ મને ભગવાનનો ભેટો કરાવજો. મેં તને વચન આપ્યું હતું, તને ભેટો કરાવીશ. મગ્નિરામ, તને મારી વાત જો મનાય તો સાંભળી લે. આ બધા તાંત્રિક વિદ્યા પ્રયોગોને એક બાજુ મૂક, અને જેને માટે તે સંસાર છોડ્યો હતો એ જ પોતે સ્વામિનારાયણ છે. ભૂમંડળમાં અનંત આત્માને તારવા માટે ભગવાન પ્રગટ થયા છે. મગ્નિરામ, એને શરણે થઈ જા અને સાંભળ, મારું કર્તવ્ય પૂરું થયું. મારે તને ભેટો કરાવવાનો તો મેં કરાવી દીધો, હવે તારો મારો ભેટો નહીં હોય. હું તો આ હાલી બોલતા શારદા દેવી અદૃશ્ય થયા. અને વહેલો સવારમાં મગ્નિરામ નાય ધોઈને તૈયાર થઈ ભગવાન સ્વામિનારાયણની પાસે હાજર થયો છે. વિશાળ મોટી સભાની અંદર મગ્નિરામનું આગમન થયું. બખો બખે દંડોડ કરવા લાગ્યો, કૃપાનાથ માલિક, મને તમારે શરણે લો, મને તમારે શરણે લો, મને તમારો સાધુ બનાવો, મને તમારો સાધુ બનાવો. ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી શું કરશું? કૃપાનાથ જબરો અહંકારી છે, અનભેદ ધારીને જટામાં બહુ જ પ્રેમ હોય, એ દાસ બનવા જો તૈયાર હોય તો સ્વીકારો, અહંકારી નહીં પોસાય. કૃપાનાથે માથા પરથી જટા હેઠી ઉતારે, એના પર બધા સંતો ભક્તો ચાલે, અને આ સંતો ભક્તોના ખાસડા જે છે એનું પોટલું વાળીને માથા પર લઈ અને સાત પ્રદક્ષિણા કરે, મોઢામાં ખાસડું લઈને આપની માફી માગે તો સ્વીકારો, કારણ કે કાલે બહુ બોલ્યો હતો. ગણિત ફેરી માણસ સામેના પાત્રને ઓળખ્યા વિના બહુ બોલતો હોય છે, પછી પસ્તાય. અન પણ ભક્તો, મોક્ષની જયારે ભૂખ જાગે ત્યારે માણસથી શું ન થાય. મગ્નિરામ બધું જ કરવા તૈયાર થયો છે. જટા ઉતરાવી, ખાસડાનું પોટલું બળે, સાત પ્રદક્ષિણા કરી, મોઢામાં ખાસડું લઈને માફી માગી, કૃપાના તમારો કૂતરો તમારી ગાય, મને તમારે શરણે લો, તમારો સાધુ કરો. અન ભગવાન સ્વામિનારાયણ શરણે લીધા, સાધુ કર્યા, નામ પાડ્યું અદ્વૈતાનંદ સ્વામી. મહાન સમર્થ સંત થયા. જોકે નામ અદ્વૈતાનંદ સ્વામી હતું, પરંતુ જીવ્યા ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવી વાળા અદ્વૈતાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ રહ્યા. શુદ્ધ ભાવથી દેવ કે દેવતાઓની આરાધના કરવામાં આવે, દેવીની આરાધના કરવામાં આવે, દેવની આરાધના કરવામાં આવે, ભાવ શુદ્ધ હોય તો દેવ કે દેવી જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી દે છે. આજ બહુ શુદ્ધ ભાવથી માં જાનકીજી ભવાનીજીની પ્રાર્થના કરી રહ્યા છે. માં જાનકીજીની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. માં, તારા શિવાય મારું કોણ રક્ષક? અને એ જ વખતે કૈલાસપતિ ગઈ મૂર્તિની અંદરથી ભવાની દેવી સાક્ષાત બહાર આવ્યા છે. 10 ભુજાઓ જેને ધારણ કરેલી છે, જાનકીજીને પોતાની ગોદમાં લીધા છે, મસ્તક પર હાથ ફેર્યું છે, અદ્ભુત શબ્દો નીકળ્યા. બેટા, ચિંતા નહીં કરીશ, સાંભળ.
સુનો શિયા સત્ય અસે મહારી ઓ જી ઋષિયા સત્ય સે મહારી ઓ રે હે માય નહીં કામાય ના તિહારી
સુરુષિયા
એ બેટા જાનકી ભારતના આશીર્વાદ છે તારી મનોકામના પૂર્ણ થશે આશીર્વાદ છે બોલતા ત્યાંથી માં ભવાની દ્રશ્ય થયા છે. જાનકીજીને અતિ આનંદ થયો છે. અનેક સહેલીઓની સાથે જાનકીજી ફરીવાર પાછા પૂરમાં આવ્યા છે. અને કૈલાસપતિ કે ભવાની બીજા દાડાનો પ્રભાત થયો. સ્વયંવરનો દિવસ આવ્યો. હજારો રાજાઓ તો વહેલા આવીને પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. રખે ને આપણો મોડો નંબર લાગે ને જાનકીજી ન મળે તો. સૂર્યની કિરણો જયારે ફૂટવા લાગી, ગુરુ શેતાનંદજીને વિદેહી પોતાની પાસે બોલાવ્યા. ગુરુને વિનંતી કરી છે, ગુરુદેવ વિશ્વામિત્ર ને બંને રાજકુમારો ને લઈ આપ ધનુષ્યજ્ઞની અંદર પધારો. ગુરુ શતાનંદજી ગયા છે બંને પુત્રોને સાથે લઈ, વિશ્વામિત્રની સાથે ધનુષ્યજ્ઞની અંદર પધાર્યા છે. વિશાળ મોટી મેદની જામી, હજારોની સંખ્યામાં રાજાઓ હાજર છે. આજે મધ્યભાગમાં વિશાળ મોટું ધનુષ છે. વિશ્વામિત્ર પ્રભુ રાઘવ લખને ધનુષ યજ્ઞ નું અવલોકન કર્યું. વિધિ સાથે ફરી ફરીને એક એક વસ્તુ દેખાડે છે. પણ તુલસીદાસજી કે પ્રભુ યાર રાઘવ રંગભૂમિમાં પધાર્યા, અદભુત અને દિવ્ય સ્વરૂપે શોભતું હતું.
રંગભૂમિ આયે દો ભાઈ અશિષુ દેશ પુરે વાસી પાયે,
રંગભૂમિ આયે દો ભાઈ અશિષુ દેશ પુરે વાસી પાયે,
રંગભૂમિ આયે દો ભાઈ અશિષુ દેશ પુરે વાસી પાયે,
રંગભૂમિ આયે દો ભાઈ અશિષુ દેશ પુરે વાસી પાયે,
ચાલે સકાલે ગૃહ કરબી સારી,
ચાલે સકાલે ગૃહ કરબી સારી,
ચાલે સકાલે ગૃહ
જનકપુરી જાણે પાગલ બની છે. હજારો નર નારીઓ પ્રભુના હાથે ધનુષ ચડે છે, બીજો લઈ જાય છે, જોવાને માટે ઉમટ્યા છે. પ્રભુને જોઈ જોઈને બધા હૃદયમાં આનંદ પથરાઈ રહ્યો છે. ત્યાં હજારોની સંખ્યામાં રાજી પુરુષો બેઠા છે, અનેક મુમુક્ષ આત્માઓ બેઠા છે. બધાને વિધવિધ સ્વરૂપના દર્શન થયા. જેટલા દૈવી આત્મા હતા એને પરમાત્મા સ્વરૂપે દર્શન થયા. કુટિલને તો જાણે દુશ્મન હોય અદર્શન થયા છે, માં જાનકી જેને પ્રભુ જાણે મારા માટે પરણવા તૈયાર હોય એવા દિવ્ય દર્શન થયા છે. વિવિધ વિવિધ પ્રકારના પ્રભુના દર્શન કરી બધાને ખૂબ આનંદ થયો. અને કૈલાસ પતે કે ભવાની આખેર વિદેહે વિશ્વામિત્ર અને રામ લખન ત્રણેય માટે સુંદર આસન જે તૈયાર કરી રાખ્યું હતું ત્યાં બેસાડ્યા છે, પ્રેમથી બેઠા છે. ચારે બાજુ આનંદ આનંદ પથરાયેલો છે. અને એ જ વખતે જનક વિદેહીની આજ્ઞા થતાની સાથે માં જાનકીજીનું પણ ત્યાં આગમન થયું છે. જાનકીજીને જોઈ દૈવી આત્માઓ હતા એ તો મનોમય વિચાર કરવા લાગ્યા, હે કૃપાના દયા કરજે, આ જાનકીજીનું કાંડું પ્રભુ રાઘવના હાથમાં જ જાય. બાકી જે કામી રાજાઓ ભેળા થયા હતા એ તો મનોમય સંકલ્પ કરતા હતા, આ જાનકી અમારી પત્ની બની જાય, બસ મારો જન્મારો સફળ થઈ જાય, વિવિધ પ્રકારના બધા સંકલ્પ કરી રહ્યા છે. અને એ જ વખતે વિદેહીની આજ્ઞા થતાની સાથે બોલે બંદી બચનબર સુન હું સકલ મહિપાલ. સભાની અંદર અકડે ઠઠ જે સભા ભરાયેલી છે એમ ભાટો ઉભા થઈ પોતાની બંને ભુજાઓ અધ્ધર કરી શબ્દની ઘોષણા કરી છે, તમામ અભિમાની રાજાઓ કાન ખોલીને સાંભળી લો, અમારા રાજા વિદેહી જનકની પ્રતિજ્ઞા છે, આ શિવ ધનુષની દોરી જેના હાથે ચડશે એને અમારી દીકરી જાનકી વરસે. અને આટલા શબ્દ સાંભળતાની સાથે બધા રાજા ઉતાવળા મળ્યા થવાના. આમે સહજ જ તમને બધાને પરણવાની ઉતાવળ બહુ હોય, પછી થાય હોય થાય જબરી ઉતાવળ કરી છે. મનમાં વિચાર કરવા લાગ્યા, રખે ને મારા પેલા બીજો પહોંચી જાય ને એના હાથે શિવ ધનુષની દોરી ચડી જાય તો હું જાનકી વિનાનો રહીશ. ઉતાવળ કરવા લાગ્યા. એક રાજા ઉભો થયો, હાથોની બાયો ચડાવતો ચડાવતો ધનુષની પાસે ગયો, ધનુષને બરાબર બે હાથેથી ઊંચકી અને જ્યાં ઊંચું કરવા ગયો, ઊંચું તો ન થયું, હળવડ્યું નહીં એમ. અને ખૂબ જયારે બળ કર્યું, હાથમાંથી ધનુષ છૂટ્યું, ધરતી ઉપર પછડાયો, મોઢામાંથી લોહીયાદિક વહેવા માંડ્યું છે, શરમિંદો બનીને પોતાને સ્થાને ઊંધું ગાલીને બેસી ગયો છે. બીજાના મનમાંથી અનુ કામ ને આપણું કામ છે, કોલરને ઊંચા નીચા કરતો કરતો થયો ઊભો, આવ્યો શિવધનુષની પાસે. શિવધનુષને બંને હાથેથી પકડી અને મજબૂતાઈથી પકડીને જ્યાં ઊંચકવા જાય, ઊંચકાણું તો નહીં, માથું ધનુષની સાથે ભટકાણું, માથું ફોડ્યું, શર્મિંદો બની એ પણ પોતાને સ્થાને બેસી ગયો. એક પછી એક અનેક રાજા ઉભા થયા છે. કૈલાસ પતે કે ભવાની, એક તાલ જેટલું પણ ધનુષ કોઈનાથી ખેંચવી શકાણું નથી. આખીર તો એકી સાથે 10,000 રાજાઓ ભેગા થયા. એ કે જાનકીજીનું પછી આપણે સમજી લઈશું કોને પરણે, પણ એકવાર શિવ ધનુષ તો ઊંચકી લઈએ આપણે. આમ નિર્ધાર કરીને 10,000 રાજાઓ એકી સાથે ઉભા થયા છે. 10,000 રાજાઓ મહેનત કરી પરંતુ શિવ ધનુષ તલવાર પણ ખસ્યું નથી. અને ત્યારે તમામ રાજાઓ મહાન શરમાળ બની પોતપોતાના સ્થાને બેઠા છે. સબ નૂપ ભયે જોગ ઉપહાસી જૈસી બિનુ બિરાગ સંન્યાસી. એ રાજાઓ કેવા પછી લાગતા હતા તો કે વૈરાગ ઉતરી ગયા પછી સંન્યાસી જેવો દેખાય એવા બધાએ બસ આ રાજાઓ દેખાતા હતા. અને કોઈનાથી શિવ ધનુષ જ્યારે ઊંચકાણો નહીં, વિદેહના મનની અંદર ચિંતા થવા લાગી છે કે રખાઈને મારી કન્યા જાનકીજી કુવારા તો નહીં રહીને વળી રાહ જોઈ છે, વળી બે ચાર ઉભા થયા શરમ વિનાના. એનાથી પણ શિવ ધનુષ જ્યારે ઊંચકાણું નહીં, કોઈનાથી નહીં ઊંચકાય શિવ ધનુષ, આમ જયારે નક્કી થયું, વિદેહી ચિંતાતુર બન્યા છે. ચિંતાતુર બનેલા વિદેહી ભરમેદની મધ્ય ઉભા થયા છે. અને વિદેહીના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે, તમામ રાજ્યો કાન ખોલીને સાંભળી લેજો, આજ સુધી તમે મોટી મોટી વીરતાની વાતો કરતા હતા, આને ઝુકાઈ દે, આને પાડી દે, આને તોડી નાખે, આજ પછી જિંદગીમાં વીરતાની કદી વાત કરશો નહીં. આજ મને ખબર પડી વીર વિહીન મહિમે જાની, આજ ખબર પડી કે પૃથ્વી વીરો વિનાની થઈ ગઈ છે. જો મને આ ખબર હોત તો પેલા પ્રતિજ્ઞાથી બધ ન બનત, તજ હું આસ નિજ નિજ ગૃહ જાહુ. મારી તમને આજ્ઞા થઈ ગઈ છે, અબધાય તમે પોતપોતાના પુરમાં જાઓ. તમારે લઈને મેં ભયંકર પ્રતિજ્ઞા કરી હતી, પણ લાગે છે કદાચ આ પૃથ્વી પર કોઈ વીર બચ્ચો બચવા પામ્યો નથી એમ મારું હૃદય એમ કહે છે કે પૃથ્વી ક્ષત્રિયહીન બની ચૂકી હોય અને વિદેહીના મોઢામાંથી શબ્દ બાણમાંથી જેમ ધનુષમાંથી બાણ છૂટતું હોય એમ જ્યારે એક પછી એક શબ્દો છૂટવા લાગ્યા છે તમામ રાજ્યો તો ઊંધું ગાલીને બેસી ગયા છે પરંતુ વિદેહીના શબ્દો લખનથી સાંભળ્યા ન ગયા લખનના લોચન લાલ થયા છે અને ક્રોધાયમાન બનેલા લખનના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે ગુરુદેવ વિદેહીને કહી દો બોલવાનું બંધ કરે એને ભાન નથી આજે હું શું બોલી રહ્યો છું એમ કહી જનક જસ અનુચિત બાની યાદ બોલી રહ્યા બરાબર નથી બોલતા કારણ વિદ્યમાન રઘુકુલ મણી જાની જે સભાની અંદર વિદ્યમાન રઘુકુલ મણી પ્રભુ રાઘવ બેઠેલા હોય સૂર્યવંશી વિદેહી આજ બોલી રહ્યા છે પણ એને ખબર નથી સૂર્યવંશી દશરથ મહારાજાના જાયા સભાની અંદર બેઠા છે વિદેહીને જલ્દી કહી દો એના મોઢામાંથી નીકળેલા શબ્દોને પાછા ખેંચે અને આટલા શબ્દો સાંભળતા વિદેહીજીનું મન સંકોચાયું જાનકીજીને ખૂબ આનંદ થયો જાનકીજીની સાહેલીઓને પણ આનંદ થયો લખન બોલે છે કૃપાનાથ હું જે બોલી રહ્યો છું સનાતન સત્ય કહી રહ્યો છું જે સભાની અંદર આપ બિરાજમાન હોવ અને આપનો અનુજ બિરાજમાન હોય કે આવા શબ્દ બોલાય અને સાંભળી લો જે બોલી રહ્યો છું અહંકારથી નથી બોલતો કરી દેખાડવાની મારી તાકાત છે મને જો આજ્ઞા આપો કૃપાનાથ ધનુષ તો શું આખા પૃથ્વીને દડાની જેમ ઊંચકીને 100 યોજન સુધી દોડ્યો જાય આખી પૃથ્વીને બિલાડાની ટોપની જેમ ભાંગીને ભૂકા કરી નાખું અને જેમ બોલ્યો છે એમ જો ન કરું તો જિંદગીમાં ફરીવાર હાથમાં ધનુષ બાણ ન લઉં સુમિત્રા નંદન ન કહેવડાવું અને લખનના મોઢામાંથી શબ્દો સાંભળતાની સાથે રાજાઓ તમામ પણ સંકોચને પામવા લાગ્યા છે લખનનો ક્રોધ જોતાની સાથે આખી સભા સ્તબ્ધ બની છે ભયંકર વાતાવરણ સર્જાણું છે
લખન સકો પદ વચન જે બોલે ડગઈ મગાની મોહી દી ગગજ ડોલે લખન સકો પદ વચન જે બોલે ડગમગાની મોહી દી ગગજ ડોલે ગઈ માય ગાની મહી દી ગગજ ડોલે લખન સતો વચન જે બોલે ડગમગ ગાની મહી દી ગગજ ડોલે હે સકલ લોક સબ ભોપડે રાની શિયા હર સુજનક સકુચાની
લખનના મોઢામાંથી શબ્દ જ્યારે નીકળવા માંડ્યા આખી પૃથ્વી જાણે ડગમગવા માંડી દિશાઓના હાથથી જાણે કાંપી ઉઠ્યા બધાના લોકોના હૃદય પણ કાંપવા લાગ્યા આખી સવા જાણે ઠરીને ઠામ થઈ ગઈ અને લખનનો ક્રોધ જોતાની સાથે પ્રભુ રાઘવે ઈશારો કર્યો છે લખન આપ ધીરજ રાખો લખનજીને પ્રભુ રાઘવ ઈશારો કર્યો એની પાછળ પણ ઘણા બધા કારણો હતા તુલસીદાસજી અનેકવિધ કારણો બતાવે કે પ્રભુ રાઘવ બોલ્યા નહીં ફક્ત ઈશારો કર્યો કે આપ નીચે બેસી જાઓ એનું કારણ એક તો બોલીને જો કહે તો લખનનું અપમાન થયું કહેવાય અને પ્રભુ રાઘવની સહજ એવી પ્રકૃતિ છે કોઈનું અપમાન જીવનમાં કદી ન કરે એક કારણ બીજું કારણ અત્યારે બોલવાનો અધિકાર ગુરુ વિશ્વામિત્રજીને છે ગુરુ વિશ્વામિત્રજી બેઠા હોય અને પ્રભુ રાઘવ જો બોલે તો અવિવેક કહેવાય ગુરુનું સમાન જાળવવા માટે શું અદભુત પરંપરા છે આ દેશની ગુરુજન બેઠા હોય ત્યાં સુધી બીજાથી બોલાય નહીં ઉજ્જવળ પરંપરાને જાળવવા માટે પ્રભુ રાઘવ બોલ્યા ને ઈશારો જ કર્યો આપ બેઠ જાઓ ત્રીજું કારણ કે લખન ને પ્રભુ રાઘવ પ્રત્યે કેટલો બધો અગાધ પ્રેમ હશે. આખું શરીર ક્રોધથી કાંપતું હતું, ઓર દુર્જારી લેતો હતો, બ્રકોડી ફરક ફરક ફરકતી હતી. તેમ છતાંય પ્રભુ રાઘવ બોલ્યા નહીં, ફક્ત ઈશારો કર્યો, અને તેમ છતાંય લખન છુપ બની અને પોતાને સ્થાને બેસી ગયા. કેટલી બધી આમન્ય જાળવી. ચોથું કારણ, ભગવાન રાઘવ જાણે ત્યાં આવેલા રાજાઓને દેખાડવા માંગતા હતા. તેઓ એકેમાં નથી, શું બોલબોલ કરતા હતા. સંયમ કેટલો હોવો જોઈએ. લખન જેટલી અગાધ તાકાત હોવા છતાંય પણ એક ઈશારાથી ચૂપ થઈ ગયા, અને હું બેઠો હોવા છતાંય પણ તમે ક્યાંના બકબક કરો છો, તમને ભાન નથી શું બોલો છો. કૈલાસ પદે ગયા ભવાની. બહુ શાંતિથી લખને પોતાનું સ્થાન સ્વીકાર્યું છે. અંદર બોલવાનું ઘણું મન છે, પણ પ્રભુનો ઈશારો સમજી જઈ લખન પોતાને સ્થાને બેઠા છે. અને લખન જ્યારે નીચે બેઠા, એ જ વખતે વિશ્વામિત્રના મનમાં એમ થયું છે, ખરેખર જનક ખૂબ દુઃખી છે. બે વાતનું દુઃખ, એક તો શિવધનુ ચડ્યું નહીં એનું દુઃખ, એ દુઃખને જ્યારે રજૂ કરવા ગયા તો લખને પ્રકોપ કર્યો એનું દુઃખ. બંને દુઃખની અંદર વિદેહી ઘેરાયેલા છે. વિદેહીને વેલામ વેલા દુઃખમાંથી બહાર કાઢવા જોઈએ. આમ નિર્ધાર કરી વિશ્વામિત્રજી પ્રભુ રાઘવની સામે જોયું છે, અને રાઘવને જાણે ઈશારો કરીને કહ્યું છે, ઉઠ હું રામ ભજ હું ભવ ચાપા. બેટા રામ ઉભા થાવ, ધનુષને તોડો, મેટ હું તા જનક પરિતાપા. શિવ ધનુષને તોડી અને તમે જનક વિદેહીની ચિંતાને ટાળો. ગુરુને આજ્ઞા થતાની સાથે પ્રભુ રાઘવે ગુરુજીને વંદના કરે છે, સભામાંથી ઉભા થયા છે. વિશ્વામિત્રજીને જ્યારે વંદના કરી